આવા નિષ્ઠાવાન અને ભગવાનના મહિમાવાળા આ બધાય અલૌકિક બુદ્ધિવાળા ભગવાનના પ્રેમી ભક્તો એની રક્ષા કરવા માટે ભગવાન અગમચેતી વાપરી અને કેમ એને ચેતવે નહીં. એમ લીમડીના મૂળજી શેઠ હતા, એ પણ ભગવાનની સેવામાં ખૂબ રહેલા ફરતા. ભાઈ તો પછી અલગ અલગ ગામોમાં નોકરી કરતા, મૂડીના રાજાને ત્યાં પણ એ નોકરી કરતા, ધ્રાંગધ્રાના દરબારને ત્યાં પણ એમણે નોકરી કરેલી. એ કથા આપણે આવતીકાલે જોશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. પણ ભક્તો, આયુષ્યનો કોઈ ભરોસો નથી, ક્યારે ખાલી થઈ જાય, દેહ ક્યારે પડી જાય એની કોઈ ગેરંટી નથી. એટલે જે આપણા મનમાં શુભ સંકલ્પ થાય એ જલ્દીમાં જલ્દી સિદ્ધ થાય એવો ખટકો રાખી અને શ્રદ્ધા રાખી અને કાર્ય સિદ્ધિ માટે પ્રયત્ન કરવા જોઈએ. આ રાજપુર ગામના વિશે સત્સંગીઓએ બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે રાજપુર ગામમાં મંદિરનું નિર્માણ કરવું. પણ આગેવાન ઢીલા હોય ને એ કામ જલ્દી પાર પડે નહીં. બે ચાર સેવકો ઢીલા હોય તો ચાલે, એક નહીં તો બીજા પાસે કામ કઢાવી શકાય. પણ મુખ્ય પ્રણેતા અથવા તો મુખ્ય જે મહંત હોય કે કમિટીના ચેરમેન હોય એ જ ઢીલા હોય તો કામ જલ્દી પાર ન પડે. એટલે ભગવાન શ્રી હરિને મનમાં થયું કે આ જેકર્ણભાઈએ મંદિર બનાવવાનો પ્રસ્તાવ તો મૂક્યો, ગામ આખું સહમત થયું છે, પણ જેકર્ણભાઈ જ આગળ પગ માંડતા નથી. શુભસ્ય શીઘ્રમ એના બદલે આ તો શાંતિ રાખીને બેઠા છે, થશે હવે, હજી ક્યાં ઉતાવળ છે. પણ ભગવાનને મનમાં થયું કે હવે આ જેકર્ણની આવરદા તો ખાલી એક વર્ષની બાકી છે અને હજી આ કામ કરતો નથી, હજી તો શાંતિ રાખીને બેઠો છે. બહુ ઢીલી નીતિવાળો છે, માટે લાય હું એને એકવાર ચેતવણી તો આપી દઉં. કેટલા ભગવાન દયાળુ છે જુઓ. એટલે ભગવાને એક વખત ચેતવવા માટે એક વર્ષ પહેલાં એને દર્શન આપ્યા. તેને મહારાજે મોરથી વર્ષ આગળ જણાવી વાત, આજ થકી દ્વાદશ માસે પિંડ તારો થાશે પાત. ભગવાને દર્શન દઈને કહ્યું કે હે જેકર્ણ, આજથી 12 વર્ષે 12 મહિને તારું શરીર છે એ પડી જવાનું છે અને તું મંદિર કરવાનો સંકલ્પ કરીને બેઠો છે. તને ખબર છે શુભ સંકલ્પ અધૂરે રહે તોય જન્મ ધરવો પડે, માટે આ શુભ કાર્ય તે બાકી રાખ્યું છે. જો તને હું ચેતવું છું, તારે કરવું હોય તો 12 મહિનામાં કામ પૂરું કરી લેજે. આજથી એક્ઝેક્ટ 12 મહિના પૂરા થશે એટલે ભગવાન કે હું લેવા આવી જઈશ. કેવી સરસ ભગવાનની કૃપા. કયો અગાઉથી ભગવાન નોટિસ આપી જાય છે. ઘણાને એમ થાય કે આપણને નોટિસ મળી જાય તો સારું, પણ ઘરડાઓને તો નોટિસો આવે જ છે, આપણે ક્યાં નોટિસોનું ધ્યાન દઈએ છીએ. ઘણા એવા હોય કાળમીટ પથ્થર જેવા, સરકારી નોટિસો આવ્યા કરે કે એ તો નવરા બેઠા લખ્યા કરે, આપણે હા ભરવાનું જ નહીં. ટ્રાફિક ઇન્સ્પેક્ટર સીટીઓ માર્યા કરે ને માર માર ગાડી લઈને નીકળી જાય કે આવા તો બધા ઠોલિયા નવરા સીટીઓ માર્યા કરે. એમ ભગવાન આપણને નોટિસો મોકલે છે, પણ આપણે એ નોટિસોનો જવાબ દેતા જ નથી ને. ઉંમર થાય એટલે ગાત્રો શિથિલ થવા માંડ્યા. નોટિસ કહેવાય, શું કહેવાય? વાળ કાળામાંથી ધોળા આવવા માંડે, અને કાનપુરમાં હડતાલ પડી જાય, ડાબી બજાર બંધ થઈ જાય, પેટલાદપુરીમાં માલ ખપે નહીં. આ બધું શું છે? નોટિસ શું છે? કાને સંભળાવવાનું બંધ થઈ જાય, કાનપુરમાં હડતાલ, પેટલાદપુરીમાં માલ ન ખપે, ખાવી પાચન ન થાય, પછી ગોળીઓ ખાઈ ખાઈને પાચન કરે, એસિડિટી ને અજીર્ણ, જાત જાતના બધા અપચોન, ગેસ ને બધા રોગો થાય, છતાં પણ સમજે નહીં. લ્યો, દાંત એકે રહ્યા ન હોય, બત્રીસી પડી ગઈ હોય, ચોકઠા કરાવીને શેરડી ચાવતા હોય, હનુમાનજીનું નાળિયેર વધરાય એટલે બે બાજુ આમ માપના શેષના ટુકડા કરીને ગોઠવે, અને પછી એક હારે દબાવે, જેમ ઓલા ડાઈમાં મશીનમાં નાખીને પછી પાડતા હોય ને ડાઈ, એવી રીતે હો. પણ ટોપરું ખાવાનું છોડે નહીં. લ્યો, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિતવા દંડમ તદપીન મુંચતી આશા પિંડમ. વાંકા વળી જાય, હાથમાં લાકડી લઈને હાલવા માંડે, હાલતા હાલતા ગોથું ખાઈ જાય, થર 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 કાયા ધ્રુજતી હોય. આ બધી નોટિસો છે. તોય હજી તો હજારો સંકલ્પો મનમાં લઈને બેઠો હોય કે મારે આમ કરવું છે ને મારે આમ કરવું છે. એટલે આ નોટિસો તો ઘરડાને મળે હો, પણ નાની ઉંમરે કાંઈ નોટિસો મળે નહીં. એને તો પહેલાંથી ચેતીને ચાલવું જોઈએ. જે કારણે ભગવાને કહ્યું છે કે મંદિર બનાવવું હોય તો બનાવી લેજે, નહીંતર તને એક દિવસે વધારે મળશે નહીં. સમન્સ બજાવવા આવ્યા છે પણ આકરા છે ભાઈ. એટલે જે કર્ણ ભાઈએ તો હવાર જ ઉઠે ને હવે તો બીક ગરી ગઈ કે વર્ષમાં તો ઉપાડી જશે. તાત્કાલિક સત્સંગીઓને બધાને મીટિંગ ભરી અને કહ્યું છે કે ભાઈઓ, આપણે ક્યારનાય વાતો કરીએ છીએ કે મંદિર કરવું છે, મંદિર કરવું છે, પણ હજી કાંઈ આગળ કામ ચાલ્યું નથી. માટે હવે જલ્દી આપણે મંદિર શરૂ કરી દઈએ. માટે મંદિર સંતયો તરવા કાલ થકી આદરીએ કરવા. જે કર્ણ કહે છે, સાંભળો, ભગવાન મને દર્શન દઈને કહી ગયા છે કે એક વર્ષમાં મંદિર બનાવી લેજો, માટે જલ્દી આ સંતોને ઉતારવા અહીંયા કામ આવે, ને આપણે બધાને શાંતિથી ભગવાનનું ભજન થાય એવું રૂડું સરસ મજાનું મંદિર કાલથી જ બાંધકામ ચાલુ કરી દઈએ. મુહૂર્ત આપણે જોવા જવું નથી. કાલનો શુભસ્ય શીઘ્રમ, કારણ ચલમ ચિત્તમ ચલમ વિત્તમ ચલમ જીવિતમ આવયો યમસ્ય કરુણા નાસ્તિ ધર્મસ્ય ત્વરિતા ગતિ. ધાર્મિક કાર્ય ભગવાન કહે છે, કાર્યમ ધર્મસ્તુ સત્વરમ, કહે છે આપણું ચિત્ત છે એ ચલાયમાન છે, વિત કહેતા ધન છે એ પણ ચલાયમાન છે, એ સ્થિર રહેતું નથી. એમ આપણું જીવિત કહેતા આપણું જીવન છે એ પણ ચલાયમાન છે, ક્યારે નાશ પામી જાય કાંઈ ખબર ન પડે, એ સ્થિર રહે છે. કોઈ 18 ને 18 વરાના રહે ના રે, બધાને એમ થાય કે હું 22 વર્ષનો બાબો જ રહું, 80 વર્ષનો ડોસો કોઈને થવું ગમતું નથી. પણ એમાં આપણું કાંઈ ચાલતું નથી. કાળ વ્યતીત થાય એટલે આપણા શરીરમાં એનો ચિહ્ન દેખાયા વગર રહે જ નહીં. અને કવિ કહે છે, યમસ્ય કરુણા નાસ્તિ, યમને કોઈના ઉપર દયા આવતી નથી, કાયદેસરની જ કાર્યવાહી કરે. એટલે કહે છે, ધર્મની ગતિ છે એ ખૂબ ઝડપી છે. ધાર્મિક કાર્યમાં વાયદા ન નાખવા, પણ જે કરવાનું છે એ કાલનું કાર્ય એ કે આજે કરી લઉં એમ કહે છે. લ્યો, કાર્યમ સ્વઃ અદ્ય, કાલનું કાર્ય આજ કરવાનું, આજનું કાલ નહીં, અને સાંજનું કામ સવારે કરવાનું, અને કલાક પહેલાનું કામ અત્યારે કરી લેવું. કારણ દેહનો નિર્ધાર નથી, પણ આપણે તો સૂત્ર રાખ્યું છે આજ કરેશો કલ, કલ કરેશો પરસો, ક્યું કે જીના હે બરસો. ઘણું જીવવાનું હજી તો શું ઉતાવળ છે, થાય છે, કરીશું. એટલે ભગવાનને ચેતવવું પડ્યો કે ભાઈ જાગી જા, હવે સમય તારી પાસે છે નહીં. એક ભાઈને કંઈક દાન દક્ષિણા આપવાની ઈચ્છા થઈ છે, એટલે ગામમાં મંદિર હશે, સંત બહુ સારા હશે, એટલે એને વાત કરી કે સ્વામીજી, ઠાકોરજીનું એકાદું ઘરેણું કરાવવાની મારે ઈચ્છા છે, અથવા તો બીજી જે કોઈ સેવા હોય તે. 1.5 લાખ રૂપિયા સુધીનો આપણો લક્ષ્ય છે, તમે કંઈક સેવા હોય તો બતાવો. એટલે સ્વામીજીને એમ કે હશે કંઈક ખાસ એવું ત્યારે કહેશું. એટલે એને કહ્યું, ભલે ભગત હું તમને કહીશ. બિચારે 2-4 વખત ભગતે યાદ કર્યું કે સ્વામીજી કંઈ સેવા હોય તો દેખાડો, સેવા હોય તો દેખાડો. પણ સ્વામીજી હજી ગણતરીમાં હતા કંઈક એવી મોટી સારી સેવા નીકળે તો કહીએ. એમાં બન્યું એવું કે વેપારમાં ખોટ ગઈ ભૈલાને, અને 1.5 લાખ જે રાખ્યા હતા એ ઉપર બધું દેવું થઈ ગયું. આ તો ગયા પછી 2-3 મહિના પછી સ્વામીજી કહે છે, ભગત એક સેવા છે, ઠાકોરજીનું છત્ર બનાવવાનું છે સોનાનું. ત્યારે કહે, સ્વામી એ વાત તો હવે ગઈ. અરે તમે કહેતા હતા ને 1.5 લાખ, બધી વાત સાચી, પણ અત્યારે 3 લાખનું દેવું છે. આ તો તમે કહેતા હતા, પણ તમે જેદી હું કહેતો હતો તેદી ક્યાં બોલ્યા, હવે તો મારી પાસે કાંઈ નથી. સ્વામીજી કે અઠવાડિયામાં, અઠવાડિયામાં શું, હવે તો થાય તેદી થાય, આ કંઈ જાળવું થોડું છે, ખંખેરીને લઈ આવું 4.5 લાખ રૂપિયા, તો શું કરવું. સ્વામીજીને કહે છે, થશે ત્યારે વાત. સ્વામીજી કે અઠવાડિયે અઠવાડિયે આ બાજુથી નીકળીશ ત્યારે તમને યાદ અપાવીશ કે ભગત તમારી ઈચ્છા હતી તો સોનાનું છત્ર બનાવવાનું છે. 15 દી પછી સ્વામીજી એ બાજુ નાવા નીકળાય છે, ત્યારે ઘર આગળ 50-એક જણાનું ટોળું ઊભું લે. સ્વામીજી કહે છે, ઘરના ધણી ક્યાંય ગયા મળવાનું છે, તમે બધા કેમ ભેગા થયા છો, કાંઈ ઝઘડો બગડો થયો? તો કે ઝઘડો નહીં, માલિક ગયા ઉપર. બિચારો 1.5 લાખનો સંકલ્પ કરીને બેઠો હતો, 3 લાખનું દેવું મૂકી અને લાંબા માર્ગે ચાલી નીકળો. લ્યો, મૃત્યુ પામી ગયો, ઈચ્છા અધૂરી રહી ગઈ. એટલે કહે છે, ધર્મસ્ય ત્વરિતા ગતિ, એમાં ચિરકારીપણું ન રાખવું, સત્કર્મ કરવાનો સંકલ્પ થાય ને કરી જ નાખવો, પાછું વળીને જોવાનું જ નહીં. આ તો ઘડી ઘડીના આપણા મનના ખેલ હોય બધા. આજે એમ થાય કે મારે આ કરવું છે ને કાલે વિચાર બદલાઈ જાય, એટલે જેટલું કર્યું હોય એટલું હારે આવે. યુધિષ્ઠિર રાજાની પણ વાત છે ને, દાન દક્ષિણા આપવાની ના પાડી તો ભીમે ઊભા થઈને એમ કે વાયદો કર્યો કાલે આવજો, તો ભીમે ઊભા થઈને વિજયનગર વગાડ્યું. યુધિષ્ઠિર કે આ કોણે વગાડ્યું? ત્યારે ભીમ કે મેં વગાડ્યું. કેમ? તો કે તમે કાળ ઉપર વિજય મેળવો ને કાલ સુધી જીવવાના છો એ નક્કી થઈ ગયું, એટલે નગારું વગાડ્યું. તરત જ યુધિષ્ઠિરે પેલા માગણને પાછો બોલાવ્યો અને ભંડાર ખોલાવીને દાન દક્ષિણા અપાવી જો. એટલે ભગવાન આ જયકર્ણભાઈને ચેતવે છે. અને એ જમાનામાં તો મંદિર બનાવવા એટલે કે ફંડ જાજું ન જોઈએ, કારણ કે બધી જાત મહેનત કરવાની. આ તો બીજે દિવસે પાવડા તગારા ને થીકમ ને કોદાળીને લઈને મંડ્યા પાયા ગારવા, ખોદી નાખ્યા બે ત્રણ દાડામાં તો પાયા મંદિરના, અને પથરાનું બાંધકામ કરી દીધું. ચાલો લ્યો, ઈંટો પથરા જ્યાં નજીકમાંથી મળતા હશે, ગાડા જોડી જોડીને માંડ્યા લાવવા. એ વખતે તો બહુ સસ્તું મળતું. હજી હમણાં સુધી નદીમાં પથ્થર હોય તો મફત લઈ આવવાના, એનું પાંચ્યું તમારે દેવું ન પડે. હવે બધી આ રોયલ્ટી ભરવાની રીત નીકળી છે. નહીંતર નદીમાં એમને એમ પથ્થર તમારી સાથે જાતે કાઢી આવો ને લઈ આવો, મકાન ચણો કોઈ ના ન પાડે. એટલે કોઈ ઈંટો ને કોઈ ચૂનો ને જે કાંઈ બધાની હોની સામર્થિ, ગાડા બળદ માણસો બધા કામે લાગી ગયા. બાઈઓ ભાઈઓ ને માંડ્યા મંદિર બનાવવા. પૈસાવાળા હતા એને ચૂનાના ને બધા કડિયાના ચણતરના પૈસા થોડા જોઈએ કાઢ્યા. લાકડું લઈ આવ્યા, બારસખ ને બારીઓ ને ફ્રેમ ને બધું તાબડતોબ બારણા બનાવીને કર્યું કમ્પ્લીટ. લ્યો, છ મહિનામાં તો જોત જોતામાં મંદિર ઊભું કરી દીધું. અમદાવાદથી સંતોને તેડાવ્યા, મહારાજશ્રીને તેડાવ્યા, અને ધામધૂમથી મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ. પછી ભગવાને કહ્યું છે કે સાંભળો, રોજ બધાએ મંદિરમાં નિરંતર દર્શન કરવા માટે આવવું, પણ નિત્ય મંદિર જવામાં ઘણા સમજતા જ નથી. લ્યો, મહારાજ કહે છે સાંભળો, જે ભક્ત મંદિરમાં ન જાય એને ભગવાનની આજ્ઞા લોપવાનો અપરાધ થાય છે. ભગવાને કહ્યું છે ને કે સાયંકાળ રોજ મંદિરમાં જાવું, અને તાળી પાડીને રાધિકાજીએ સહિત એવા શ્રીકૃષ્ણનું કીર્તન કરવું. વળી એટલું જ નહીં, કોઈ તમારા ઘરે મોટો મહેમાન આવે, તમે એને ઇન્વિટેશન આપીને બોલાવો અને પછી મેળા ઉપર બેહાડી દો, દરવાજે તાળું મારી દો અને ખાવા પીવાનું ખાલી આપો ટાઈમે ટાઈમે, તો એ મહેમાન રહે કે ભાગી જાય? એનું સન્માન કર્યું કહેવાય કે અપમાન કર્યું કહેવાય? ખાવા પીવાનું ટાઈમે ટાઈમે આપો જ, પણ કોઈ એની પાસે બેહતા નથી, કોઈ વાતચીત કરે નહીં. આખો દિવસ તમે તમારું કામ કર્યા કરો અને મહેમાનને ખાણીપીણી પહોંચાડી દો તો શું મહેમાન રાજી થાય? પલંગ બિછાવી દે, સરસ મજાના ગાદી તકિયા બધું નાખી દે, પણ એ રાજી થાય નહીં. કારણ એને એમ થાય કે આ તો મારા ભેગા બેસતા જ નથી, તો અહીંયા રહીને મારે શું કરવું છે? મહેમાન બીજે દી ભાગી જાય, એને મનમાં એમ લાગે હું તો કાંઈ ગુનેગાર છું કે શું છે આ? એમ ગામડા મંદિર બનાવે ને, પછી હવારે થોડી ઘણી વાર પૂજારી જઈ આરતી કરી આવે, લાડુડી ધરાવીને આવતા રહે, બપોરે વળી કોક રેડિયો ખડ્યો પહોંચી જાય, એ થાળ કરે ને તાળું મારીને ભગવાનને પૂરી રાખે. ચાવી ઘણી વાર તો પૂજારી ખિસ્સામાં લઈ ગયો હોય, ખેતર સંતો આવે ત્યારે બહાર બેહવું પડે, વળી કોક બોલાવા જાય ત્યારે દરવાજો ખુલે. તો ભગવાન કહે છે હું અક્ષરધામમાં શું ખોટો હતો, અહીં તમારે તાળું મારીને મને પૂરી જ રાખવો હોય તો. એટલે મંદિર જઈ ભગવાનને તાળો મારીને પૂરવા માટે ને કેવળ ટાઈમે ટાઈમે જમાડવા માટે નથી, પણ ભગવાનના દર્શન કરવા, સત્સંગ કરવા, કીર્તન કથા વાર્તા દંડવટ પ્રદક્ષિણા માળા જાપ પૂજા કહેતા સત્સંગની રમઝટ બોલાવવા માટે, જમાવટ પાડવા માટે મંદિર છે. એટલે કેવળ સવાર સાંજ કાંઈ આપણે લટક સલામ કરી આવીએ એટલાથી કાંઈ ભગવાન આપણા ઉપર રાજી થાય નહીં. એટલે મહારાજ કહે છે ગામ આપણા બધાનું સંયુક્ત ઘર કહેવાય. આ મંદિર છે ને આખા ગામનું સંયુક્ત ઘર કહેવાય, મંદિર છે ને એમાં આપણે આ મોટા મહેમાન એવા મહારાજને બિરાજમાન કર્યા તો પછી હવાર હાંજ ખાલી આંટો મારીને આવતા રહીએ એમ નહીં, આખો દિવસ સવારથી સાંજ સુધી ભગવાન પોઢે સિવાય હરિભક્તો એ મંદિરમાં રહેવું જોઈએ. કથા કીર્તન કાંઈક ને કાંઈક બેઠા બેઠા વચનામૃત વાંચે, કોઈ પદો બોલે, કોઈ સ્તુતિ આવીને ભગવાનને હાથ જોડીને બોલે, એમ ભગવાનને રાજી કરવા માટેના પ્રયાસ કરવા જોઈએ. માટે મહારાજ કહે છે, તમે નિત્ય બધા દર્શન કરવા આવજો અને આ પ્રતિમાને પ્રગટ પ્રમાણ સમજો, પણ ક્યારેય એમ ન માનતા કે આ તો ખાલી ફોટો છે કે ચિત્રામણની મૂર્તિ કાગળની છે. તમે જો ભાવથી, ભગવાન કહે છે, દર્શન ભજન સ્તુતિ પ્રાર્થના થાળ દંડવટ પ્રદક્ષિણા માળા કરશો, તો તમારી ગમે એવી ઈચ્છા હશે એ ભગવાન સાંભળશે અને એને પૂર્ણ કરશે. હે રાજન, આવી રીતે સરસ મજાનું મંદિર થઈ ગયું, સત્સંગ ચાલુ થઈ ગયો, 11 મહિના થઈ ગયા એટલે ભગવાન ફરી પાછા યાદ અપાવવા આવ્યા. પાછું દર્શન દેન કહ્યું કે જે કર્ણ તૈયાર છે ને, હવે કાંઈ બાકી નથી ને વાસના, હજી કાંઈ વાસના બાકી રહી ગઈ હોય તો કામ પૂરું કરી લેજે, 1 મહિનો હવે બાકી છે. જે કર્ણ કહે છે, મહારાજ તમે ચેતવ્યો એ બહુ સારું કર્યું, હવે મેં મંદિર પણ બનાવી લીધું છે અને મારે કોઈ કામ બાકી નથી. જ્યારે 1 દિવસ બાકી રહ્યો ત્યારે જેકર્ણભાઈએ પોતાની પત્નીને કહ્યું કે આવતીકાલે મારું શરીર પડશે, માટે તારે જો ધામમાં આવવું હોય તો ચાલ, તને આગળથી મોકલી દઉં. ત્યારે એમની પત્ની કહે છે, તો મારે પણ જવું છે. ત્યારે કહે છે, થા તૈયાર, માટે મોર થકી તું તો ચાલ, કેડે હું પણ આવું છું કાલ. જે કર્ણભાઈ કહે છે, પછી હવે વાયદો રાખવો જ નથી, પાછળ નહીં, પહેલાં તું રેડી થઈ જા. આગલે દિવસે જે કર્ણભાઈ કહે છે, બેસી જા ભગવાનના ભજનમાં, હું પ્રાર્થના કરું છું. તળાટ પલાઠી વાળીને એમના ઘરવાળા પણ બહુ ભક્તિમતી હતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા બેઠા. જો પછી બેઠી તે કરવા ભજન, આવ્યા નાથ તેડે તજો તન. જે કર્ણભાઈના પત્ની ભજન કરવા લાગ્યા ને, ત્યાં તો ભગવાન એમને તેડવા માટે આવી ગયા અને શરીરનો ત્યાગ કરીને 1 દી એડવાન્સમાં સુહાગણના વેશે સહિત જે કર્ણભાઈના પત્ની છે એ ભગવાનના ધામમાં ચાલ્યા ગયા. જો વાયદાની વાત જ નહીં, કટકવાળા અમારા હિતેશ ભગત કાલ વાત કરતા હતા કે મારા ફઈબા હતા એ બહુ ભક્તિવાળા હતા, એમને મહારાજે દર્શન દઈને કહ્યું કે ચાલ ધામમાં. ત્યારે ફઈબા કહે છે, મારે તો હજી છોકરા નાના છે મહારાજ, હમણાં મારે આવવું નથી. પછી એમના માને વાત કરી કે મને ભગવાન તેડવા આવ્યા હતા અને દર્શન દઈને એમ કહ્યું તો ચાલ ધામમાં, પણ મેં તો ભગવાનને આવું કહ્યું. ત્યારે માજી કહે છે, ગાંડી ભગવાન તેડવા આવે ના પડાય, ફરી વાર જો આવે તો હવે કોઈને પૂછવા રહેતી નહીં, અને છોકરા તો બધા નાના હશે તો એ ભગવાન મોટા કરશે, પણ તું ધામ ભેગી થઈ જાજે. તો ફરી પાછા થોડા સમય પછી ભગવાન આવ્યા. હો ભગવાન કેટલા દયાળુ છે, એને ગરજ છે, આપણને ગરજ નથી કલ્યાણની. ફરી વાર આવ્યા અને ફઈબાને દર્શન દઈને કહ્યું કે બોલો આવવું છે, તો કે હા મહારાજ. ભગવાન કે થાવ તૈયાર, અને લઈ ગયા ધામમાં. જે કર્ણભાઈના પત્ની ધામમાં ગયા અને બીજે દિવસે ગામના બધા હરિભક્તો આવ્યા. જે કર્ણભાઈએ કહ્યું છે કે આજે હું ધામમાં જવાનો છું, બધા ધૂન કરવા લાગ્યા છે. ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ છે એ રાજન તેડવા માટે આવી ગયા. પ્રગટ ભગવાનનો આ પ્રતાપ તો જુઓ, એમનો પ્રભાવ જુઓ. ભગવાન સ્વામિનારાયણ સ્વયં જયકર્ણભાઈને તેડવા આવ્યા છે, પાર્ષદોને નથી મોકલ્યા, સાથે સંતોને લાવ્યા અને સરસ મજાનું વિમાન, દિવ્ય વિમાન લઈને ભગવાન તેડવા આવ્યા છે. ભગવાન કહે છે કે તમારું શુભ કાર્ય હવે પૂરું થયું છે, મંદિર પણ તમે સરસ મજાનું ગામમાં બનાવ્યું છે અને અમારા સ્વરૂપની સ્થાપના પણ ગામમાં થઈ ગઈ છે, મંદિર પણ બરોબર સત્સંગની રમઝટવાળું અને જમાવટવાળું બન્યું છે, માટે હવે તમે અમારી સાથે કાયમ માટે આવવા તૈયાર થઈ જાઓ અને ગામમાં હવે સત્સંગ સારો રહેશે. ત્યારે એમને કંઈ કહેવાનું હતું નહીં, તૈયાર જ હતા. ભગવાન કહે છે, સાંભળો, કેડે કેશો જે ન કયો કેને, નહીં તો પૂછે જો તવાત એને, સ્વામી પોતે છે પુરાણ બ્રહ્મા, જેને મળે બળે કોટી કર્મ. ભગવાન કહે છે, જે કર્ણભાઈ તમારે કોઈને કાંઈ કહેવું હોય તો કહી દો, અને કાંઈ શંકા હોય તો બોલો, હું જવાબ આપું. પછી તમે પાછળથી એમ કહો કે મારે કાંઈ કહેવાનું બાકી રહી ગયું, તારે જે કર્ણભાઈ કહે છે, સાંભળો, આ ભગવાન આવ્યા છે, પૂછવું હોય તો પૂછી લ્યો, અને આ સહજાનંદ સ્વામી છે, એ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એ ભગવાનની ભક્તિ નિસરા મહિમામાં કાંઈ પણ ઓટ હોય તો પૂછો. એ વખતે જેકર્ણભાઈનો નાનો દીકરો હતો, એ રડવા લાગ્યો. એ કહે છે, બાપુજી, તમે હવે ભગવાનના ધામમાં ચાલ્યા જશો તો હું એકલો રહી જઈશ, મારો એકલાનું શું થશે? ત્યારે જેકર્ણભાઈ કહે છે, બોલ બેટા, તારે આવવું છે? ત્યારે કહે, હા બાપુજી, મને તમારી સાથે લઈ લો. ત્યારે દીકરાની આંગળી ઝાલીને જેકર્ણભાઈ કહે છે, ચાલ બેટા. અને ત્યાં જ બે જણાએ દેહ ત્યાગ્યો અને સૌના દેખતા વિમાનમાં બેસી ગયા અને ઘર કરતું વિમાન આકાશ માર્ગે ચાલ્યું. કેવો અદ્ભુત પ્રભાવ પ્રભુનો, કેવી અસાધારણ કૃપા ભગવાને ભક્તો આ રાજપુર ગામ ઉપર વર્તાવી છે. આવી રીતે હે રાજન, આ રાજપુરના જકર્ણભાઈ, એમના પત્ની અને નાના દીકરાનું મહારાજે કલ્યાણ કર્યું છે. ભગવાન શ્રી હરિ રાજપુરથી કુંડાલ નામના ગામે આવ્યા છે. કુંડાલ ગામ સાવ નાનકડું, પણ આમ એની જાહોજલાલી એટલી સરસ કે બાજુમાં કડી શહેર છે ને, એ શહેરની બરોબરી કરે એવું છે. એ ગામમાં કલ્યાણ ભગત એટલે કે કલા ભગત, મોતીરામ, અંબાઈદાસ, નંદરામ આદિ ભક્તો અને બીજા રામજી, રાધા, બરહીણી, જુહુ, વારા આદિ બાઈ અને ભાઈ ભક્તો ગામમાં નિવાસ કરીને રહેતા. પણ શરૂઆતમાં તો આ કલા ભગત એકલા જ ભગવાનના ખરા ભક્ત હતા. પણ ભક્તો, એ કલા ભગતની કેવી શ્રદ્ધા, કેવી એની ભક્તિ, કેવી એની નિષ્ઠા અને ધર્મની દ્રઢતા, એની વાત ન પૂછો. એકદમ સીધા સાદા ખેડૂત, ભલા ભોળા, કાંઈ લખપતિ કે અબજોપતિ કે કરોડપતિ હતા નહીં, કેવળ ખેતીથી ગુજરાન ચલાવવાનું. એક ખેતર હતું, એમાં જે પાકે એનાથી જીવન ગુજરાન કરે અને ભગવાન ભજે. તો એમના અંતરનો ભાવ જોઈને ભગવાન એમને ત્યાં પધાર્યા. ઘર નાનું એટલે મહારાજ તો ઘરમાં જમ્યા, પણ સંતોને તો ઘરમાં બેસાડે એવું નહોતું, એટલે બહાર જે શેરી હતી ને એ શેરીમાં સંતોની પંક્તિ પાડી અને દૂધને રોટલા બધાએ સંતોને જમાડ્યા. સંતો જમ્યા એટલે કલા ભગત તો રાજીના રેડ થઈ ગયા કે મારે ત્યાં આજે સંતો અને મહારાજ બધાએ થાળ જમ્યા. પછી ચોકમાં ત્યાં જ છત્રી આજે છે, કલા ભગતનો વંડો પણ છે અને એનું જે ખેતર છે એ પણ આજે હજી એમને એમ પ્રસાદીનો હા આ લીલાની સાક્ષી પૂરે છે. ભગવાને ત્યાં જ સભા કરી અને અહીંયા છત્રી કરી. એ વખતે ભગવાને કલા ભક્તને કહ્યું છે, કલા ભક્ત ગામના તમારા સગા સંબંધીઓએ તમારું ખેતર પડાવી લીધું હતું એ વખતે તમારી રક્ષા ભગવાને કરીને એ વાત તમે કરો. ત્યારે કલા ભગત કહે છે, મહારાજ ભગવાને નહીં સાક્ષાત તમે મારી રક્ષા કરી હતી. ભગવાન કહે છે, હા અમે પણ તમે એ વાત કરો. ત્યારે સંતો ભક્તો અને ગામ લોકોને દેખતા કલા ભગતે એની આખી કહાણી કઈ રીતે ભગવાને રક્ષા કરી વાત કરી છે. હકીકત એવી હતી કે ગામમાં એ વખતે કલા ભગત એકલા જ સત્સંગી, એના સગા સંબંધીઓ બધા લુચ્ચા હતા, અધર્મી, લોભિયા. એટલે એના નજીકના કુટુંબીઓએ નક્કી કર્યું કે આ કલાનું ખેતર આપણે પડાવી લઈએ. બધાએ ભેગા થઈને આવું નક્કી કર્યું કે પછી એના વિરુદ્ધ કોઈ જુબાની આપવાવાળા તો નીકળશે નહીં, કારણ કે એકલો જ સત્સંગી છે અને કદાચ કોઈ ઊભો થાય તો ખૂણે લઈ જઈને ધમકી આપી દેશું, બહુ થશે પૂરો કરી નાખશું. એમ નક્કી કરીને ત્રણ ચાર જણા ભેગા થઈને ત્યાંથી કળી આવ્યા. સયાજીરાવનું રાજ્ય ચાલે એટલે અધિકારીને ફોડ્યો, લાંચ આપી 500 રૂપિયાની ને એમ કીધું, સાંભળો આ કુંડાલ ગામના કલાનો કેસ આવે તો તમારે એની વાત સાંભળવાની નહીં, લ્યો આ 500 રૂપિયા કેસ ગણી લ્યો. નગદ નાણું આપી દીધું. અધિકારી પણ ફૂટેલો હતો, એ કહે છે ભલે જાઓ. નાણું આપીને આવતા રહ્યા. ઘરે આવીને કલાને કહે છે, સાંભળ આ તું ખેતર ખેડે છે એ તારું નથી તો અમારું છે. કલો કહે છે, એટલે આ કઈ વાત? તો કહે છે, નહીં ખેતર તો અમારું જ છે ને કાલથી જો ખેતરમાં પગ મૂક્યો છે તારી ખેર નથી. કલો કહે છે, એટલે આ બાપ દાદા વખતનું આ ખેતર અમે ખેડીએ છીએ ને તમે ક્યાંથી ધણી થઈ ગયા? તો કહે છે, એ તો અમારી ભલમનસાઈ હતી કે આટલા દાડા તને ખેડ કરી અને કમાવા દીધો, બાકી હવે તને અડવા દેશું નહીં. એક રૂનું પૂમડું કે ઘઉંનું એક પૂંખડું હવે તને નહીં લેવા દઈએ. કલો કહે છે, ખેતર મારું છે. પેલા કે છે કોઈ સાક્ષી? ત્યારે કે આખું ગામ સાક્ષી. એમ નહીં, તારા જો કોઈ સાક્ષી હોય તો ચાલ કડીની કોર્ટમાં અધિકારી પાસે જઈને તું તારા સાક્ષી રજૂ કર. કલા ભગત તો મૂંઝાણા. ગામમાં પૂછ્યું પણ કોઈ સાક્ષી થવા તૈયાર ન થયા. અને આ લોકોએ તો ખેતર પચાવી પાડ્યું. ગામ લોકોના મનમાં એમ થયું કે બિચારો કલો નિર્દોષ છે ને ખોટા આ બધા લૂંટી લે છે, પણ કોણ હવે આની સામે બોલે? કોઈ બોલ્યા નહીં. આ ચારેને પણ દયા ન આવે. હારું આ કપાતર હવારમાં વહેલો ઉઠીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો નીકળે છે અને બધાની ઊંઘ બગાડે છે. અહીંથી જાશે ખેતર લઈ લઈ જુ એટલે હવે સાધુ થઈને સ્વામિનારાયણ ભેગો ભજન કરશે. પણ કલા ભગત તો નીતિવાળા હતા. ગયા કોર્ટમાં, કડી જઈને અધિકારીને ફરિયાદ કરી છે કે ભાઈ મારું ખેતર પેલા લોકોએ પડાવી લીધું છે. કલાને કહે છે, ભાઈ ગેરંટી શું એની? કંઈ સાબિતી ખેતર તારું છે? તો કે વર્ષોથી અમે ખેડતા હતા, મારા બાપ દાદાના વખતનું ખેતર છે અમારું, મારા નજીકના ભાઈઓ છે એ ખેતર આપતા નથી. અધિકારી કહે છે, સાંભળ આમાં કાંઈ ચાલે નહીં. તારે જો ખેતર જોતું હોય તો ધર્મનો ન્યાય અમે કરીશું, કાલ તારા ખેતર આવશું. અને ધગધગતો લોખંડનો ગોળો તારે હાથમાં ઉપાડવાનો, અને તારું જે ખેતર હોય એટલી હદમાં તારે ફરવાનું. જો તારા હાથમાં કાંઈ ન થાય તો તને એ જમીન અપાવીશું, અને જો એક ફોલ્લો પણ પડ્યો તો જમીન તારી નહીં. પહેલાં આવા ધર્મના ન્યાય બહુ ચાલતા. શાસ્ત્રોમાં આવી વાતો આવે છે કે સાક્ષીઓ કોઈ ન ચાલે, ધર્મ જે દેખાડે એ સાચું. પણ કળિયુગમાં ના પાડી છે કે આવા ધર્મના ન્યાય કરવા નહીં. કળિયુગમાં તો સાચાને ખોટાને બધાને અગ્નિ બાળી નાખે, એટલે આવા ન્યાય ન ચાલે. પણ આ તો પાપીએ 500ની લાંચ લીધેલી. કલા ભગતને કહે છે કે તારે ખેતર જોતું હોય તો ઘોડો ઝાલવો પડશે. કલા ભગત કે ભલે હું તૈયાર છું. બીજે દિવસે આખા ગામના લોકો છે ને કલા ભગતના ખેતરે આવ્યા, ભઠ્ઠો કરીને લાલ ચોળ ઘોડો તપાવ્યો. પછી કલાને અધિકારી કહે છે કે લે કલા, ઉપાડા ઘોડો. અને આટો ફેર કલા ભગતને થયું કે ભગવાન રક્ષા કરવા આવશે કે નહીં. મહારાજને પ્રાર્થના કરી છે, હે મહારાજ, તમારો ભક્ત સાચો હોય તો રક્ષા કરવા આવજો. ત્યાં તો ભગવાને લોખંડના ઘોડા ઉપર લાલ કીડીઓની હાર દેખાડ્યો. અને કલા ભગત હિંમતમાં આવી ગયા, જય સ્વામિનારાયણ કરીને દોડીને ઘોડો હાથમાં લઈ લીધો. લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા શેઢે શેઢે ચાલ્યા જાય છે. જુઓ એની દાનત કેટલી સારી છે. બાજુવાળા જેને ખેતર પડાવી લીધું હતું ને એને મનમાં એમ થવા માંડ્યું, ભૂલથી જો કલો આપણા ખેતરમાં આંટો મારશે તો આ તો ધર્મનો ન્યાય છે. ઘોડો ને ગોફણ બધું જશે, એનું ખેતર તો લેતા લેશું પણ આપણું લઈ લેશે. પણ કલો એવો અધર્મી નહોતો, ન્યાય નીતિ અને સદાચારમય એનું જીવન હતું, સત્યવાદી હતો. શેઢા ઉપરથી એક ચાસે અંદર નથી હાલતો, બોલો. નકે શેઢા ઉપર તો જાડા જીપટા કાંઈક ઉગેલું હોય, કાંટા હોય, છતાં પણ શેઢે શેઢે કલા ભગત ચાલ્યા. આખો આંટો ફરીને આવ્યા ત્યારે ઓલા પાપિયા કહે છે, ઘોડો બરાબર ધગધગાયો નથી, ઘોડો ઠંડો છે, નહીતર કલાના હાથ દાજ્યા વગર રહે નહીં. કલા ભગતે હાથમાંથી ધગધગતો ઘોડો નીચે નાખ્યો ને લીલું ઘાસ બળવા માંડ્યું. અધિકારી કહે છે, મૂર્ખાવ, આમ તો જુઓ લીલું ઘાસ બાળી નાખ્યું ને હજી તમે કહો છો ઘોડો ઠંડો છે. તાત્કાલિક લખી દીધું કે આ ખેતર કલાનું છે, સ્ટેમ્પ મારી અને સહી કરીને લેખ આપી દીધો. ભગવાન કેટલા દયાળુ કયો. કલા ભગત આમ હાથ દેખાડે છે કે જુઓ ક્યાંય ફોલ્લો પડ્યો નથી. કેવા મારા ભગવાન દયાળુ છે, કેવા સાચા એ પ્રભુ છે કે મારી આવી રક્ષા કરી. તો આવા દયાળુ ભગવાને એ કડીના આ કુંડાલના કલા ભક્તની આવી અદ્ભુત રક્ષા કરી છે. અને કલા ભક્ત કહે છે, મહારાજ, આવી રીતે મને તમે મારું ખેતર પાછું અપાવેલું. હે રાજન, આવા આ કલા ભક્તને સુખી કરવા માટે ભગવાન ત્યાં કુંડાલ ગામને વિશે 5 દિવસ રહ્યા છે. અને 5 દિવસ પછી ભગવાન ત્યાંથી પાછા ચાલી નીકળ્યા છે. અને હે રાજન, અન્યપુર તરફ ગયા છે. હે રાજન, હું તને આ દંડાવ્ય દેશનો શું મહિમા કહું. આ દેશના વખાણ કરવા માટે મારી પાસે બહુ વ્યાપકેશ મુનિ કહે છે કોઈ શબ્દો નથી. કારણ ભગવાને સ્વવિચરણથી અને પોતાની ચરણરજ વડે આખો આ દંડાવ્ય દેશ અતિશય પવિત્ર કરી નાખ્યો છે. હે રાજન, આ દેશમાં ભગવાન ખૂણે ખૂણે ફર્યા છે. આ દેશના જાળવાના ફળો ભગવાન જેમ્યા છે, છોડના પુષ્પોના હાર તોરા ગજરા ભગવાને ધારણ કર્યા છે. અને હે રાજન, ગામડે ગામડે અસંખ્ય ધાર્મિક અને પાક્કા સત્સંગીઓ વસે છે. અને ઘણા ગામોમાં તો ભગવાને, હે રાજન, ગામમાં મૃત્યુ થાય ને એના કલ્યાણ થાય એવા દિવ્ય વરદાન આપ્યા છે. એમાં પણ કરજીસણ, ડાંગરવા, વિજાપુર, આદરજ, મેવ અને લાંગણ જ, આ છ ગામની તો વાત જ ન થાય. એના મનુષ્યના ભાગ્યને હું શું વખાણ કરું. હે રાજન, એ તો અતિ કૃત કૃતાર્થ થયા છે. ત્યાં તો વારંવાર ભગવાન આવતા અને ભાત ભાતની જાત જાતની અનેક દિવ્ય લીલાઓ પ્રભુએ કરી છે. એમાં વળી કરજીસણ અને ડાંગરવાના તો ભાગ્યનો કોઈ પાર જ નથી. હે રાજન, ત્યાં તો 17 વર્ષમાં ભગવાન 34 વખત આ બંને ગામોમાં પધાર્યા છે. અને ડાંગરવાના જતનબા અને કરજીસણના ગોવિંદજીભાઈ અને નાચિકેત એમને ત્યાં પધારી અને અપાર લીલાઓ મહારાજે કરી છે. હે રાજન, આ બે ગામની તો આખી પૃથ્વી ભગવાને પોતાના ચરણ ચિહ્નથી અંકિત કરી છે. અને તમે ત્યાં જાઓ તો જગ્યાએ જગ્યાએ ભગવાનના લીલાના આપણને દર્શન ભક્તો કરાવે કે આ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણે દાતણ કર્યું હતું, અહીંયા બેસીને ભગવાને ઉપદેશ આપ્યો હતો, આ જગ્યાએ ભગવાને મોટી સભા ભરી હતી, અહીંયા ભગવાન હિંડોળે બેસીને ઝૂલ્યા હતા, આ જગ્યાએ ભગવાને પુષ્પના હાર ધારણ કરેલા, અહીંયા સંતો આવ્યા અને ભગવાનનું સંતોનું મિલન થયેલું, આ જગ્યાએ ભગવાન થાળ જમ્યા હતા, આ કૂવાના કાંઠે ભગવાન રાત્રિએ પોઢ્યા હતા, આ થાળામાં, આ સરોવરમાં, આ કૂવામાં ભગવાન નાયા હતા, આ જગ્યાએ ભગવાન પોઢ્યા હતા, એમ આ બંને ગામની કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ભગવાનની લીલા ન થઈ હોય. આવા અદ્ભુત પ્રસાદીના બંને ગામો, હે રાજના, પૃથ્વી ઉપર મહાન તીર્થ સમા ભગવાને બનાવ્યા છે. હે રાજન, આવી રીતે આ દંડાવ્ય દેશને ભગવાને ધન્ય ધન્ય બનાવી દીધો છે. કુંડાલ ગામથી 5 દિવસ રહી અને હે રાજન ભગવાન કડીનગરને વિશે પધાર્યા છે. કડીનગરના પાદરમાં જે તળાવ હતું એ તળાવના કાંઠે ભગવાન આવ્યા. વિશાળ તળાવ પણ અંદર પાણીનું એક ટીમ્પુંય ન મળે. બધાએ ભાવસાર ભક્તો હતા. ભગવાને એમના કપડાં ધોવાની પીડા જોઈ અને એમના ઉપર ભગવાનને કરુણા ઉપજી. ભાવસાર ભક્તોને ભગવાન પૂછવા લાગ્યા કે આટલું મોટું વિશાળ સરોવર છે ને આમાં પાણી કેમ નથી રહેતું? ત્યારે ભાવસાર બધાએ ભગવાનને કહેવા લાગ્યા કે મહારાજ, આ તળાવનો એક ઇતિહાસ છે એ અમે આપને કહીએ છીએ કે પૂર્વે આ કડીનગરમાં જે ગામ ધણી હતા રાજા, એને આ તળાવનું ખોદકામ કરાવવાનું ચાલુ કર્યું, ઊંડું કરાવવાનું હશે. એટલે એવા સમયે સેંકડો લોકો મજૂરી કામે આ તળાવમાં આવતા. ત્યારે ગામમાં એક ચારણબાઈ હતી, એ પણ અહીંયા મજૂરી કામે આવતી હશે, પણ રૂપ રૂપનો અંબારો. એટલે અપ્સરા જેવી રૂપાળી આ ચારણબાઈને જોઈ અને જે અધિકારીની નિમણૂક કરી હતી આ ખોદકામ કરાવવામાં, એ અધિકારીની નિયત બગડી ચારણબાઈને હાથ પકડીને કહે છે, હે ભાઈ, આમ જો આ સરોવર કેટલું સરસ મજાનું છે, ચાલ મારી સાથે આ સરોવરમાં રમણ કરવા. પેલી બાઈએ તો હાથ છોડાવી લીધો ને એમ કહ્યું કે પાપી, આવું વાક્ય તારા મુખમાં શોભતું નથી, ચાલો જા અહીંથી. પેલો કહે છે, અરે ગાંડી, આ સરોવર કાંઈ પુણ્ય થાય એટલા માટે નથી બંધાયું, તારા જેવી નારીઓ સાથે રમણ કરવા માટે જ આ સરોવર બનાવવામાં આવ્યું છે, માટે ચાલ તો મારી સાથે રમણ કર. ત્યારે પેલી સતી હતી ખીજાણી છે, મહારાજી બાઈ ચારણ હતી પણ ભલે મજૂરણ હતી પણ મહાપવિત્ર અને સતી સાધ્વી હતી. મનમાં એને ક્રોધ ચડ્યો છે કે હે પાપી, તું મારા જેવી સતી નારીની આબરૂ લૂંટવાનો આવો પ્રયાસ કરે છે અને મને તું એમ કહે છે કે આ સરોવર છે એ નારીઓ સાથે રમણ કરવા માટે બનાવ્યું છે, તો હા બાળ આજથી આ સરોવરમાં પાણી નહીં રહે અને તું પણ નરકમાં પડીશ જા. અને તે દિવસથી આરંભીને હે મહારાજ, આટલું મોટું સરોવર છે પણ પાણી ભરાઈને તરત ખાલી થઈ જાય છે, રહેતું નથી. ભગવાનને દયા આવી ગઈ. ભગવાન કહે છે સાંભળો, આજથી આરંભીને આ તળાવમાં કોઈ દિવસ પાણી ખાલી નહીં જાય, નહીં થાય, જાઓ અમે તમને વરદાન આપીએ છીએ. અને હે રાજન, જોત જોતામાં ભગવાનની ઈચ્છાથી આકાશમાં કોઈ વાદળું નહોતું હો, ક્યાંય વરસાદનું ટીપું નથી પડ્યું, જાણે પાતાળ ફાટ્યું હોય એમ પાણી અંદરથી ઉભરાણું અને આખું સરોવર હિલોડા લેવા માંડ્યું. સંપૂર્ણ સરોવર ભરાઈ ગયું. સંતો ભક્તો બધા સ્નાન કરવા માટે સરોવરમાં પડ્યા. નાઈને બારા નીકળ્યા તો એક સંત ખૂટે. શતાનંદ સ્વામી હતા, એ નાવા પડ્યા પછી બહાર નીકળ્યા નહીં. શોધખોળ ચાલી પણ સ્વામી ન મળ્યા એટલે હરિભક્તો બિચારા દુઃખી દુઃખી થઈ ગયા, રડવા માંડ્યા કે મહારાજ આ તો અમારા તળાવે એક મોટા સંતનો ભોગ લીધો. અમારું નામ છે આ ગામનું મહારાજ કાળા અક્ષરે ઇતિહાસમાં લખાશે કે ભગવાન સ્વામિનારાયણ આ ગામમાં આવ્યા, તળાવમાં પાણીનું વરદાન આપ્યું, આપતા તો આપ્યું પણ સાધુ અહીંયા મરી ગયા. બહુ બિચારા દુઃખી થઈ ગયા. કરોણ કલ્પાંત કરે છે, આંખમાંથી આંસુડા જાય છે, દિલગીર થયા. ભક્તોને ભગવાન કહે છે સાંભળો, ચિંતા ન કરો. અરે મહારાજ, અમારા ગામમાં સાધુ તળાવમાં ડૂબીને મરી જાય અને અમને દુઃખ ન થાય. ભગવાન કે ડૂબ્યા છે જ ક્યાં, એ તો અનેકને તારવા આવ્યા છે, એ કાંઈ તળાવમાં ડૂબશે? મહારાજ તો પછી એ સંતનું શું થયું? મહારાજ કહે છે એ તો દલુજીનું કલ્યાણ કરવા માટે ગયા છે, અહીંથી ડૂબકી મારી અને એ બદ્રિકાશ્રમમાં નીકળ્યા છે, માટે તમે કોઈ ચિંતા ન કરતા. ભગવાન નરનારાયણના દર્શન કરી હઠ યોગીનું કલ્યાણ કરીને પાછા બે ચાર મહિને આવશે. આવી રીતે ભગવાને કહ્યું ત્યારે કડી પૂર્વાસીઓને બતાવીને અંતરમાં આનંદ થયો છે કે અમારા ગામમાં સંતનું મૃત્યુ થયું નથી. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ આ કડી પૂર્વાસી ભક્તોનું હે રાજન, તળાવમાં પાણી ભરી અને કાયમ માટેનું દુઃખ ટાળવા રૂપ કાયમ પાણી રહેશે એવું વરદાન આપ્યું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.